छठा सूत्र की चर्चा चले सम्यक दर्शन आदि रत्न अने जीवादी तत्वों नु ज्ञान प्रमाण अने नयो थी परिभाषा थी जो स्पष्टीकरण नेक्स्ट स्लाइड पांचवें सूत्र से होते के पदार्थ ने नाम स्थापना आदि निक्षेपों द्वारा बतावामां आवे ए पदार्थ नु ज्ञान जीव के रीतना करे के प्रमाण अने नयो द्वारा जीव ज्ञान करे सामे पदार्थ छे एनु वर्णन निक्षेप होती थाय અહીંયા જીવ નું જ્ઞાન છે એ પ્રમાણ અને નય દ્વારા થાય છે. એનું આપણે ચિંતા જોયું કે પદાર્થ છે તે કેવો છે કે અનેકાંત સ્વરૂપ છે. અનેકાંત સ્વરૂપ પદાર્થ નું પૂરેપૂરું જ્ઞાન હોવું એને પ્રમાણ જ્ઞાન કહેવાય. પૂરેપૂરું જ્ઞાન થયા પછી કોઈ એક પડખાને કોઈ એક અંશને મુખ્ય કરવો તેને નય જ્ઞાન કહે છે. આપણે પ્રમાણ અને નયના ભેદ પ્રભેદ ની ચર્ચા કરતા પ્રમાણ ના કેટલા ભેદ પ્રભેદ જોયા આપણે? જો મુખ્ય બે ભેદ જોયા, પ્રત્યક્ષ પ્રમાણ પરોક્ષ પ્રમાણ. પ્રત્યક્ષ પ્રમાણ કોને કહેવાય? જે ઇન્દ્રિય મન ના નિમિત્ત વગર આત્માથી ડાયરેક્ટ થનારું જ્ઞાન, આત્માથી ડાયરેક્ટ પદાર્થ નું થનારું પૂરેપૂરું જ્ઞાન, તેને પ્રત્યક્ષ પ્રમાણ જ્ઞાન કહેવાય. પરોક્ષ પ્રમાણ કોને કહેવાય છે? જે ઉપાસ અને અનઉપાસ સાધનો દ્વારા જ્ઞાન થાય છે તે ઉપાસ્ત સાધનો કયા છે? કે ઇન્દ્રિય અને મન. અનુપાસ્ત સાધનો કયા છે? પ્રકાશ આદિ. એના દ્વારા પદાર્થ નું જ્ઞાન થવું, ઇનડાયરેક્ટ જ્ઞાન થયું, એને પરોક્ષ જ્ઞાન કહેવાય. મધિકૃત જ્ઞાન પરોક્ષ જ્ઞાન. અવધિ મન પર્યાય, વિકલ્પ પ્રત્યક્ષ, એક દેશ પ્રત્યક્ષ અને કેવળ જ્ઞાન સફળ પ્રત્યક્ષ. ચાલો આવો પછી નય કોને કહેવાય છે? પરિભાષા, પ્રમાણ દ્વારા જાણેલા પદાર્થ નો કોઈ એક અંશ ને મુખ્ય કરવું તેને નય જ્ઞાન કહે છે. મુખ્ય કરીને જાણવું અથવા કહેવું તેને નય જ્ઞાન કહે છે. એ નયો ના મુખ્ય પ્રકાર કેટલા? બે. કયા બે? દ્રવ્યાથી નય ને પર્યાય. દ્રવ્યાથી નય કોને કહેવાય છે? જે પ્રમાણ, જે જ્ઞાન પદાર્થના દ્રવ્ય અંશને અથવા ત્રિકાળી અંશને મુખ્ય કરે તેને દ્રવ્યાર્થી જ્ઞાન કહે છે. અને જે જ્ઞાન પદાર્થના બદલતા પર્યાય ક્ષણિક અંશને મુખ્ય કરે તેને પર્યાયાર્થી જ્ઞાન કહે છે. જો નેક્સ્ટ સ્લાઇડ, સ્લાઇડ નંબર 3. આપણે અહીંયા સુધી ચર્ચા થઈ હતી. આ સ્લાઇડ નંબર 1 માં 5 ટોપિક છે, જેમાંથી આપણે 2 ટોપિક લાસ્ટ ટાઈમ કવર કર્યા હતા. જે દ્રવ્યાર્થિક નહીં ઓર પર્યાયાર્થિક નહીં ક્યાં હૈ ઓર ગુણાર્થિક નહીં ક્યુ નહીં હૈ, બરાબર? તો વાત શું કરી? શું વાત કરી હતી? કે જ્યાં પદાર્થ નું એક અભેદ ત્રિકાળી અંશ ની ચર્ચા કરીએ છે તો એ દ્રવ્યાર્થિક નહીં નો વિષય છે અને એમાં અનંત ગુણો નો સમૂહ દ્રવ્ય રૂપે એમાં આવી જાય છે. એ એક કહ્યું. અને બીજું, જ્યાં પદાર્થ ના બદલતા ક્ષણિક એક એક પર્યાય રૂપ અંશ ની વાત કરીએ છે તે પર્યાયાર્થિક નહીં નો વિષય છે અને જો ગુણને એક એક કરીને કાઉન્ટ કરીને એની જુદી જુદી વાત કરીએ તો એ પણ પર્યાયાર્થિક નહીમાં આવી જાય. કેમ કે કોઈ પણ એક ગુણની વર્તમાનમાં ચર્ચા કરવી તો એ વર્તમાનનો વિષય થયો ને, એ પર્યાયાર્થિક નહીનો વિષય થઈ ગયો. એટલે ગુણ પૂરી રીતે આ બે નયોમાં કવર થઈ જાય, એટલે જુદા ગુણાર્થિક નય નથી. એક થયું. બીજું, સમય દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિના કે દૂસરે નામ, જો આપણે લાસ્ટ ટાઈમ દ્રવ્યાર્થિક ને પર્યાર્થિક ને એના નામો પણ જોયા હતા અને સમય દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિના નામો પણ જોયા હતા. શું જોયા હતા આપણે નામ? કે જો દ્રવ્ય દ્રષ્ટિ અથવા હા દ્રવ્ય દ્રષ્ટિ, શુદ્ધ દ્રષ્ટિ, ધર્મ દ્રષ્ટિ, નિશ્ચય દ્રષ્ટિ, પરમાર્થ દ્રષ્ટિ, અંતરાત્મા વગેરે સમ્યક દર્શનના બીજા નામો. દ્રવ્યાર્થિક નયના નામ શું જોયા હતા? કે નિશ્ચય, શુદ્ધ સત્યાર્થ, પરમાર્થ, ભૂતાર્થ આદિ. પછી મિથ્યા દ્રષ્ટિના બીજા નામ શું હતા? કે પર્યાય બુદ્ધિ, સંયોગી બુદ્ધિ. જે જીવની બુદ્ધિ દ્રષ્ટિ ક્ષણિક બદલતા અંશ ઉપર છે કે આ હું છું, એ અંશ તો બદલાઈ ગયો ને, કે પોતા પણ ક્યાં રહેતું નથી, માટે નિશ્ચય દ્રષ્ટિ. તેને પર્યાર્થિક નહીં બીજા નામ શું કીધા હતા? કે વ્યવહાર, અશુદ્ધ, અસત્યાર્થ, અપરમાર્થ, અભૂતાર્થ આદિ. દ્રવ્યાર્થિક નહીં નિશ્ચય કીધું, પર્યાર્થિક નહીં વ્યવહાર કીધું. ચાલ આવે ને, તો એનાથી જો નિશ્ચય વ્યવહારની ઉત્પત્તિ થાય છે. હવે એનાથી આજે આપણે નિશ્ચય વ્યવહાર ની ચર્ચા કરવાની છે. જે આ ત્રણ ટોપિક આજે આપણે ચર્ચા કરશું. જ્ઞાન દોનો નયો કા કરના ચાહીએ, દોનો એટલે નિશ્ચય વ્યવહાર, પરંતુ ઉસમે પરમાર્થ આદરણીય હૈ, પરમાર્થ આદરણીય નિશ્ચય નહીં હૈ એસી શ્રદ્ધા કરના. નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ જોશું, કોનું આદર કરવો જોઈએ, કોનું ન કરવો જોઈએ, જેના ધર્મમાં કેવી રીતના કીધું છે, નિશ્ચય વ્યવહાર નયો કા ફલ ક્યા હૈ, ઓર શાસ્ત્રો મેં દોનો નયો કા ગ્રહણ કરને કો કહા હૈ, તો કેસે કરે, આટલી ચર્ચા આપણે કરવાની. ચાલો હવે આપણે ટોપિકમાં એન્ટર કરીએ. પહેલું સ્લાઇડ છે નિશ્ચય નહીં કા સ્વરૂપ. નિશ્ચય નહીં કોને કરે? ફરી પદાર્થ કેવો છે? કોઈ પણ પદાર્થ કેવો છે? અનેકાંત સ્વરૂપ. એ પદાર્થ એક પણ છે તો દ્રવ્યના એંગલથી એક છે, કેમ કે પદાર્થ હંમેશા એક રૂપે જ રહે છે. પર્યાયના એંગલથી કેવો છે? કે અનેક છે, બદલતો છે. ત્રિકાળી છે, ક્ષણિક છે, બરાબર. પર્યાર્થિક નહીં કે દ્રવ્યના ત્રિકાળી અંશને જ આપણે જોતા હતા, આ ક્ષણિક અંશને આપણે ગૌણ કર્યું. ઠીક છે, એને ફોકસમાંથી કાઢી નાખ્યા. સોરી ઊંધું, હા, દ્રવ્યાર્થિક નહીં થી આપણે એના ત્રિકાળી અંશને ફોકસ કર્યું, પર્યાર્થિક નહીં થી એના ક્ષણિક અંશને ફોકસ. બરાબર, હવે અહીંની પરિભાષામાં શું કીધું? કે દ્રવ્યાર્થિક નહીં જ નિશ્ચય નહીં, પર્યાર્થિક નહીં શું છે? વ્યવહાર. ચાલ આવે. હવે જો નિશ્ચય એની પરિભાષામાં છે, સ્વદ્રવ્ય પરદ્રવ્ય કો અથવા ઉકે ભાવો કો અથવા કારણ કાર્યાદિ કો યથાવત નિરૂપણ કરના તથા કિસી કો કિસી મેં નહીં મિલાના, ઇસલિયે એસે હી શ્રદ્ધાન સે સમ્યક હોતા હૈ, અતઃ ઉસકા શ્રદ્ધાન કરના ચાહિયે. ઇન દોનો નયો કો સમકક્ષી સમાન કોટિ કા માનના તો નિશ્ચય છે. આ મોક્ષના પ્રકાશકમાંથી કહીએ તો જંબલ્ડ વર્ડ છે. કહેવા તો માંગે છે નિશ્ચય એની પરિભાષા પહેલા બે ત્રણ લાઈનમાં કીધી ને, સ્વદ્રવ્ય કો અથવા પરદ્રવ્ય કો ઉસકે ભાવો કો યા કારણ કાર્યાદિ કો યથાવત નિરૂપણ કરના કિસી કો કિસી મેં નહીં મિલાના તો નિશ્ચય નહીં હૈ. ચાલ આવે. ફરી ઓલા સાથે કોરિલેશન કરતું હોય એને રાખી મૂકજો. દ્રવ્યાર્થિક નહીં નિશ્ચય નહીં થયું, ચાલો એને માઇન્ડમાં રાખી મૂકજો. અહીંયા થોડી બ્રોડર પરિભાષા, બ્રોડર પરિભાષા. હવે જો વ્યવહારની પરિભાષા બી વાંચી લઈએ પછી પાછા આવશું નેક્સ્ટ સ્લાઇડ. વ્યવહારને કિસે કહેતે હૈ? સ્વદ્રવ્ય પરદ્રવ્ય અથવા ઉસકે ભાવો કો યા કારણ કાર્યાદિ કો કિસી કા કિસી મેં મિલાકર નિરૂપણ કરતા હૈ, ઇસલિયે હી એસા શ્રદ્ધા મિથ્યાત્વ હૈ ઉસકા ત્યાગ કરના ચાહિયે. જો હવે પાછી સમજવું, દરેક દ્રવ્યની સત્તા કેટલી છે? કે એના દ્રવ્ય ગુણ પર્યાય લીધે છે, બરાબર. દરેક દ્રવ્યની બાઉન્ડ્રી ક્યાં સુધી છે? કે એના દ્રવ્યનો પર્યાય સુધી છે. જીવની બાઉન્ડ્રી ક્યાં સુધી છે? કે જીવના દ્રવ્યનો પર્યાય. ઉજ્જવલની બાઉન્ડ્રી ઉજ્જવલના દ્રવ્યનો પર્યાય. હવે વિશ્વમાં જોવામાં શું આવે છે? કે બધા જ દ્રવ્યો એકબીજા સાથે કો એક્ઝિસ્ટ કરે છે. જોવામાં શું આવે છે? કો એક્ઝિસ્ટ કરે છે. લોકની સાઈઝ કેટલી? કે અસંખ્યાત પ્રદેશ. અને પદાર્થો કેટલા? અનંતાનંદ. લોકની સાઈઝ અસંખ્યાત અને પદાર્થો કેટલા? અનંતાનંદ. એટલે પ્રોબ્લેમ શું થાય છે? કે બધા જ દ્રવ્ય એકબીજા પર ઓવરલેપિંગ છે. એટલે જ્યાં વર્તમાનમાં આ જીવ છે એ જ એરિયામાં પુગલ પણ છે, એ જ એરિયામાં આકાશ પણ છે, કાળાનો પણ છે, ધર્મ અધર્મ પણ છે. એટલે લૌકિક વ્યવહારમાં દેખાય છે શું? જો જોવામાં એટલે સાધારણ જ્ઞાનમાં પહેલા પુગલ જ પકડાય છે. એટલે દેખાય છે પુગલ. જીવ અનુભવાય છે. મને મારો જીવ વધારે અનુભવાય છે, પણ તમને પણ અહીંયા કંઈક છે એવી સત્તા એવું એક ભાષણ થાય છે, બરાબર. હવે જીવ શું કરે છે? કે સ્વદ્રવ્ય એટલે કે જીવ, પરદ્રવ્ય એટલે કે પુદ્ગલ સાથે મળાવીને વાત કરે, એને વ્યવહાર નહીં કહેવાય. ખ્યાલ આવે છે? લૌકિક ઉપચારમાં જેવી રીતના સમજો આ જગો કોનો છે? કોનો છે? કે સોમેલનો છે. વાત શું થાય? કોનો છે? કે ભાઈ મારો છે. ખ્યાલ આવે? પણ ખરેખર તેનો છે એ કપડામાં બનેલો છે. આ તો મારા ઘરે પડ્યો છે, મારો. તમારા ઘરે પડ્યો તો તમારો. ખ્યાલ આવે ને? પણ લૌકિક ઉપચારમાં એકબીજા સાથે વાત કરવાની પદ્ધતિ શું છે? કે એક દ્રવ્યનું કારણ અને કાર્ય ને મિક્સ કરીને વાત કરવામાં આવે. ખ્યાલ આવે કે જો એક દ્રવ્ય અને બીજા દ્રવ્યને મળાવીને વાત કરી, અથવા એકબીજાના ભાવોને મળાવીને વાત કરી, જેવી રીતના ના એ પછી આવો, જેવી રીતના સમજો કે મારી હાઈટ કેટલી, તો જીવની હાઈટ કેટલી? તો ભાઈ આ જેટલું શરીર છે એટલી. ખ્યાલ આવે ને? તો એકબીજાને મળાવીને વાત કરવાની લૌકિક પદ્ધતિ છે, એને વ્યવહાર નહીં કહેવામાં આવે. વ્યવહાર નહીં ટોટલી યુઝલેસ બી નથી, સાવ ખોટો પણ નથી. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કેમ કે એના વગર નહીં તો આપણો ઉચ્ચાર જ ચાલતો નથી. સમજો આપણે બહાર ગાડી ઉભી હોય ગેટ ઉપર મંદિરમાં, અને અલગ સિક્યોરિટી વાળા કહેવા આવે કે ભાઈ કોઈની ગાડી પડી છે હટાવ, તો શું કે આ ગાડી કોની છે એમ પૂછતા લોકો એમ જવાબ આપે કે ગાડી તો પરમાણુઓથી બનેલી છે. તો કોની છે? કે પરમાણુઓની છે. તો આપણે લૌકિક ઉપચાર ન ચાલે. ખ્યાલ આવે ને? સમજો આપણને ભૂખ લાગી હોય તો શું કહીએ ઘરે જઈને? કે ભાઈ જેમ આપો ભૂખ લાગે જમવાનું આપો. હવે સપોઝ લૌકિક વ્યવહાર ન વાપરીએ તો શું થાય? ઘરે જઈને શું કહેવું પડે? કે આ જીવની સાથેના આ શરીરમાં આવો ક્ષુધાનો ભાસ આ જીવને થઈ રહ્યો છે, અને એવા પુદ્ગલ પરમાણુઓ આપો જેનું ગ્રહણ આ પુદ્ગલ કરી શકે. બોલો, આવી રીતે આપણે કઈ વાતો કરીએ તો શું થાય છે? કે કઈ ઓલું વ્યવહાર ચાલતો નથી. એટલે લૌકિક વ્યવહાર માટે વ્યવહાર લઈની પણ જરૂરત. ત્યારે કોઈ અન્ય ધર્મી જીવ હોય એને આપણે શું કહીએ? ધર્મ કેવી રીતના થશે? કે ભાઈ કાંઈ થોડું મંદિરમાં તો આવો, સાચા દેવશાસ્ત્ર ગુરુનો નિર્ણય તો કરો, તો તમને ધર્મ થશે. ત્યારે આ વ્યવહાર છે. પણ વ્યવહાર પણ સાચો છે, નહીં તો એ સાવ અન્ય જગ્યાએ હતો ને, તો એને ત્યાંથી પહેલાં તો એમ કહે ને કે મૂળ માર્ગમાં લાવવા માટે આટલો ઉપચાર પણ જરૂરી છે. બાકી ખરેખર પહેલા જ દિવસે એમ કહીએ કોઈ રસ્તે ચાલતો માણસ હોય એને એમ કહે ભાઈ સારા સ્વીકારી જુ વાતમાં નહીં થયું, તારું કલ્યાણ છે. એક તો એને આત્મા એટલે શું લાગશે? કે ભાઈ કોઈ ભૂત પ્રેત હશે ક્યાંક તો, અને એમાં પણ ત્રિકાળી ધ્રુવ તો એને બાઉન્સર જ જશે. જે નિશ્ચયની વાત છે ને, એ જે ઓલું સમયકાળના એક્ઝામ્પલ છે ને, સ્વસ્તી વાળું આટલી ગાંઠ, નિશ્ચયની વાત સામે વાળાને ન સમજાય તો કરવું શું કે એને વ્યવહારથી સમજાવવું પડે. સારું, એટલે વ્યવહારની ઉપયોગીતા શું છે કે ભલે એ સ્વદ્રવ્ય અને પરદ્રવ્યને મળાવીને વાત કરે છે, પણ તો પણ રેન્ડમલી વાત નથી કરતો, કંઈક પ્રયોજન વશ મળાવે છે. કોઈક પ્રયોજન વશ બે દ્રવ્યને મળાવીને વાત કરી, જો બીજી પરિભાષા તમે સાંભળો, પ્રયોજન વશ કોઈ બે દ્રવ્યને મળાવીને વાત કરવી અથવા કોઈ એક અભેદ વસ્તુમાં ભેદ પાડીને વર્ણન કરવું એને વ્યવહાર નહીં કહે છે. અને વસ્તુ જેવી છે એને એમને એમ ડિપેક્ટ કરી દેવી એ નિશ્ચય રહે છે. આપણે એમ કહીએ કે આટલી બધી જીવવાણીઓ રચવાની શું જરૂર હતી? 12 અંગમાં શાસ્ત્ર કેટલા ઉપદેશ શ્લોક ને પદ ને એવું કેટલું, એની શું જરૂરિયાત હતી? કીર્તનકર ભગવાને ડાયરેક્ટલી એમ કહી દેવું છું ને, ભાઈ પોતાના આત્માને લીન થઈ જાઓ. ગુરુદેવે કીધું છે ને ઓલું પેલા પદમાં યોગ સાધન, કે તું પરમાત્મા જેમ નક્કી કર, બસ પતી ગયું કામ. તો ડાયરેક્ટ એમ કહી દેવું છું ને, આટલું બધું શું કામ કીધું? લોકમાં ઉર્ધ્વ લોક, મધ્ય લોક, અધો લોક, હા ને તે આટલા કર્મ, 8 કર્મ, 147 પ્રકૃતિ, આ બધું કહેવાનું શું જરૂર છે? ડાયરેક્ટ કહી દેવું છું ને, બસ પોતાના આત્માને લીન થઈ જાય. જો આપણે જેટલા પણ અનુયોગો વાંચ્યું, જેટલા શાસ્ત્રો વાંચ્યા, ત્યાંથી સમરી શું નીકળે છે કે ભાઈ જીવે પોતાના આત્મામાં લીન થઈ જાય તો જ સુખરૂપ અવસ્થા પ્રાપ્ત થાય. આજ પહેલા કહી દીધું હોત તો આટલા બધા શાસ્ત્રો વાંચવાની જરૂરત જ ન પડે કે નહીં? બોલો, આજે આપણે 5-10 આટલા વર્ષોથી ગુરુદેવના પ્રવચન સાંભળીએ તો ગુરુદેવને જરા કોઈ કે કેવું જોઈએ ને, ભાઈ પહેલી લાઈનમાં કહી દેવું છે ને તમારે આટલું બધું શું લાંબુ લાંબુ કહે છો? એકચ્યુઅલી તો ગુરુદેવ દરેક લાઈનમાં કે જ છે, પણ જ્યાં સુધી આપણી સમજવાની ભૂમિકા જ ન બંધાય એટલે એવી વાક્ય દેખાતા નથી. બાકી તેને એમ ટ્રાય કરજો, સમજો કોઈ નવું શાસ્ત્ર ઉપાડો અને પહેલું પ્રવચન આજે સાંભળો, પછી 10-15 પ્રવચન સાંભળી પાછું પહેલું સાંભળજો, તો એમ થશે કે અરે આ વાત તો તમે અહીંયા જ કહી દીધી હતી, પણ ત્યારે તો મારા કાનમાં આવી જ નહીં. ખ્યાલ આવે ને? એવી રીતે જીવવાણીમાં ઠેર ઠેર જે મુખ્ય મેસેજ છે તો કહી જ દીધો છે, પણ તું પકડાતો નથી, કેમ કે જે વ્યવહારી જીવ છે એને વ્યવહારની જ ભાષા સમજાય. એટલે વ્યવહારને શું કરે છે કે કોઈ પ્રયોજન વશ કોઈક બે વસ્તુને મિક્સ કરીને અથવા એકના ભાવો બીજામાં નાખીને જે રીતના કર્મ જીવને દુઃખી કરે છે, તો કર્મના ભાવો જીવમાં નાખીને વાત કરે છે. પણ એ પણ પ્રયોજન શું છે ત્યાં? કોઈ અન્ય દ્રવ્ય તમે દુઃખી નથી કરી, એ સમજાવવાનો પ્રયોગ. ખ્યાલ આવ્યો છે? પણ હવે માનવું શું કે જે નિશ્ચયે કીધું જેવી રીતના વસ્તુ છે એ માનવું જોઈએ, જેમ વ્યવહારે કીધું એ માનવું ન જોઈએ. પણ એ વ્યવહાર આપણને ક્યાં લઈ જાય છે એ સમજવું જોઈએ. બરાબર, થોડી થિયોરેટિકલ વાત છે, હજી એક્ઝામ્પલ આપણે લઈશું. ચલો આગળની સ્લાઇડમાં જોઈએ. જો નિશ્ચય વ્યવહારની પરિભાષા વાંચી, આવી નિશ્ચય વ્યવહાર કા ફલ કે જાણીને કરવું છું, તો જો વિતરાગ કથિત વ્યવહાર અશુભ સે બચકર જીવ કો શુભને લે જાતા હૈ. વ્યવહાર નહીં નું પ્રયોજન શું છે? જીવને અશુભ ભાવથી બચાવીને શુભ ભાવમાં લઈ જાય. બધા છે ને કે જીનેન્દ્ર ભગવાનની ભક્તિ કરવાથી આપણને અંદરથી ખૂબ આનંદ આવે છે, તો આવે છે કે નથી આવતો? ફરી ક્વેશ્ચન શું છે? જીનેન્દ્ર ભગવાનની ભક્તિ પૂજા આદિ કરવાથી અંદરથી આનંદ છલકાય. અરે આપણી પૂજાઓમાં એમ લખેલું છે, શું તમે કહો છો કે બ્રાહ્મણ લખેલું છે આપણી પૂજાઓમાં? પેલી ભક્તિ છે ને, રોમ રોમ પુલકિત હો જાય, જગ જીનવર કે દર્શન પર જ્ઞાનાનંદ ચલિયા ખીલ જાય, જગ જીનવર કે દર્શન પર. તો આવે છે કે નહીં આનંદ? જીનેન્દ્ર ભગવાન ના દર્શન કરીને રોમ 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 પુલકિત થઈ ગયા, આપણા રૂવાટા ઉભા થઈ. आवे है कि नहीं? हाँ, हाँ तो आवे है मैं केवल मैं घबराऊं नहीं, आये से पर कई अपेक्षा भी कई है जो हमारा ज्ञान में क्लियर है, इसलिए डरू नहीं। जो व्यवहार की बात करवा में अपन जीवे डरू न जोई, सामने वाला तो इंटरप्रेट करते हैं वो विचार ना करो, तुम्हारी श्रद्धा में पूछो क्या लगे। जो बाहर ना प्रपंचों में जीव पड़ा था, अपने आखा गंदा पानी अग्नि में बढ़ता था, एनी बदले न्या आवीने जिनेन्द्र भगवान ना दर्शन करीने शांति मिले छे के नहीं मिले छे? तो एज तो आनंद छे, कयो आनंद के व्यवहार ना चाल बोलो, निश्चय आनंद हमें बात नहीं, पर जे आ आनंद मिले छे ने तो एक्सेप्ट करव पड़े कि नहीं? तो ए समझावानो व्यवहार नेनु पर्पस, व्यवहार नेनु पर्पस शुं हतो के भाई पहला जे साव तमे अशुभ भाव में पड़ा छो, विषय अग्नि में बढ़ी गया छो, एना थी पहला शुभ भाव में तो आओ। आपणे डायरेक्ट ऊंची बात सांभळी लीधी ने कि शुभ अने अशुभ बे उभे छे, बे करवा लायक नहीं, एटले पछी आपणे हवे शुभ भाव करता पण डर लागे। अरे शुभ भाव करो, दिल खोली ख्याल आए थे कि नहीं? यह तत्वार सूत्र पर्याय नयना विषय शास्त्र, व्यवहार की जो बात आखी चाली रही है, तो कोई एम कह भाई शुभ भाव करो तो घबराता नहीं, ख्याल आ रहे? क्योंकि अहिया कहवा कर्तव्य शू है, कोई सामने शुभ भाव करो, अशुभ नहीं करता तो शुभ न हो, ख्याल आ रहे? तो जो शू कहते हैं व्यवहार कथित वितराग कथित व्यवहार अशुभ से बचाकर जीव को शुभ भाव में ले जाता है। उसका दृष्टांत मिथ्या दृष्टि द्रव्यलिंगी मुनि है। चलो द्रव्यलिंगी मुनि बनवू के लिए बोलो, बोलो शू लागे थे तुमने? अपन असल द्रव्यलिंगी द्रव्यानुयोगी एंगल थी सांभळीने एटली एलर्टी થઈ જાય એના થી કે દ્રવ્યલિંગી મુનિ એટલે તો જાણે નરક ના જીવથી ભી ખરા છે, એ ભી આપણી ધારણા બની ગઈ છે અંદર, આ બહુ ખોટી ધારણા છે। એ દ્રવ્યલિંગી જો કોઈ પણ મુનિરાજ અથવા કોઈ પણ જીવ મુનિ દીક્ષા લે તો કઈ ખાલી દ્રવ્યલિંગી થઈને રહેવા માટે નથી લેતા, પુરુષાર્થ તો કોનું કરે છે? પુરુષાર્થ તો ભાવલિંગ નો જ કરે છે, પણ ક્યાંય અંદર માં કઈક કૃષ્ણ માન્યતામાં રહી જાય છે તો નથી પ્રામ પામી શકતા, પણ એમના આચરણમાં જરાય દોષ નથી। તમને જાય છે કર્ણાની યોગમાં એવો સિદ્ધાંત આવે કે અમુક સાંતર માર્ગ ના છે અને અમુક નિરંતર માર્ગ, નિરંતર એટલે કે કોઈ પણ જીવ હંમેશા કોઈ એક ગુણસ્થાનમાં હોય 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 છે, ખ્યાલ આવે? અને અમુક સાંતર માર્ગ ના છે કે કોઈ એક ગુણસ્થાનમાં કોઈ એક જીવ છે, પછી એવું ગેપ પડે કે વિશ્વમાં કોઈ પણ જીવની ગુણસ્થાનમાં છે જ નહીં, અને વળી પાછું થોડા વખત પછી એમાં જાય છે, ખ્યાલ આવે? કોન્સેપ્ટ સમજાયો ને? હવે જો આખા વિશ્વમાં પહેલા ગુણસ્થાનથી સીધું સાતમા ગુણસ્થાનમાં વાળામાં જવા વાળા જીવો એટલે કયા હોવા જોઈએ? દ્રવ્યલિંગી હોવા જોઈએ, જે દ્રવ્યલિંગી હોય એ જ સમ્યક દર્શન પ્રગટ કરીને સીધું સાતમામાં જઈ શકે। તો એવું કર્ણાનિયોગનો સિદ્ધાંત છે કે દર 15 દિવસમાં એક વાર આવું બન્યા વગર રહેતું નથી, એવરી 15 ડેઝ એક વાર જીવ એટલે કે દ્રવ્યલિંગી મુનિ સમ્યક દર્શન પ્રગટ કરીને સીધું સાતમા ગુણસ્થાનમાં ન જાય એવું બને, એનાથી વધારે ટાઈમ ક્યારે જતો નથી। કહેવાનું પરપસ શું છે કે આ દ્રવ્યલિંગી મુનિરાજ આદિ પણ પૂજનીય છે, ભલે એમને અંદરમાં એટલી શ્રદ્ધા હજી શ્રદ્ધાનો પરિપક્વતા નથી થઈ, એટલે સાચા મુનિરાજ નથી જેવા ભાવલિંગી મુનિરાજ છે તો પણ આપણો જે ચારિત્રનો જે વ્યવહાર છે, ખ્યાલ આવે ને, જે આપણી પૂજા ભક્તિ આદિનો વ્યવહાર, એ અંદરના પરિણામ તો આપણે એમને જાણી શકતા નથી, તો આપણો વ્યવહાર કોની સાથે છે? કે સામે એમના આચરણ કેવા દેખાય છે એની સાથે, ખ્યાલ આવે? તો કહેવાનો મતલબ શું કે દ્રવ્યજી મુનિરાજ પણ એટલું પુણ્ય બાંધે છે કે ગ્રહવેક આદિમાં જઈ શકે. જન્યા શું કહે છે કે ઊંચા દ્રષ્ટાંત છે દ્રવ્યજી મુનિ. કોનું દ્રષ્ટાંત? કે અશુભ છે બચકર શુભને આના. આપણે ક્યાંથી વાત ઉપાડી કે દ્રવ્યજી મુનિ થવું કે નહીં? ભાઈ જો આપણી તાકાત હોય ને તો પહેલા તો મુનિરાજ થવું જ જોઈએ. કોશિશ તો ભાવલિંગની જ હોવી જોઈએ. ન થઈ શકે તો દ્રવ્યલિંગમાં પણ હવે નથી રહેવું, પાછા સંસારમાં આવી જાવ તો ક્રિમિનલ થયા ને. ક્રિમિનલ એટલે એ તો ઊંધી બુદ્ધિ થઈ ગઈ ને કે તમે ઊંચા પદને છોડીને પાછા સંસારમાં આવી ગયા. સંસારના પદ કરતા તો દ્રવ્યલિંગી મુનિનું પદ ઊંચું છે, એના કરતા ઊંચું ભલે ભાવલિંગ આવી. ખ્યાલ આવે ને? ત્યાં છોડીને સંસારમાં આવી જવાથી તમને દર્શન થઈ જશે એની ગેરંટી છે? તો ત્યાં જ રહીને જીવ પુરુષાર્થ કરે. વિચાર કરજો, ઘણી વાર આપણા જીવનમાં પણ શું થાય કે કોઈ નિયમ વ્રત આદિ લઈ લીધા. સમજો આપણે પંચકલ્યાણ વાદીમાં ગયા, કોઈ નિયમ આદિ લઈ લીધા. હવે લીધા પછી પાછા આવ્યા પછી આપણી સ્ટેબિલિટી ડગમગી જાય તો શું થાય? વિકલ્પ આપણને આવ્યા કરે કે ભાઈ હવે રહેવાતું નથી. એટલે સમજો કે આપણે કોઈ એવો નિયમ લીધો મીઠાઈ નહીં ખાવ અને જોઈને બહુ મન થઈ જાય છે રહેવાતું નથી, તો શું કરવાનું? ખાઈ લેવાની કે નહીં ખાવાની? હંમેશા સિદ્ધાંત યાદ રાખો, જે નિયમ લીધા છે ને એમાં આપણી ચિંતા ન રહે તો ત્યાં જ રહીને પુરુષાર્થ કરવો, એમાં રહેવાનું. પાછું મૂકી દેવાનો, નિયમ તોડવાનો ક્યારેય વિચાર કરવો નહીં. કોઈ મુનિરાજ હોય, સમજો ભાવલિંગી મુનિરાજ હોય, કઈક એવું માન્યતામાં ભૂલ થઈ ગઈ અને દ્રવ્યલિંગી થઈ જાય તો શું કરે? દીક્ષા થોડી આવી જાય પાછું? ક્યારેય ના આવે, ત્યાં જ રહીને પુરુષાર્થ કરે. કોઈ સમ્ય દ્રષ્ટિ જીવ હોય સમજો, અને વળી પાછા વિચાર દ્રષ્ટિ થઈ જાય તો શું કરે? ત્યાં જ રહીને પુરુષાર્થ કરે. સમજો આપણે આપણે તો આપણા લાઈફની વાત કરે ને, સમજો આપણે નિવૃત્તિ લઈ લીધી, જોબ છોડી દીધી કે હવે આપણે સ્વાધ્યાયી કરશું અને હવે પરિણામ દેતા નથી તો શું કરવું? પુરુષાર્થ કરો, પરિણામને લગાવો. રહેતા નથી નો શું મતલબ? તમે રાખતા નથી તો રહેતા નથી, તો પરિણામને લગાવો. ખ્યાલ આવે ને? જો જે કીધું થોડું વિચાર કરજો. ચાલો આપણે આગળ વધીએ. તો દ્રવ્યનિધિ મુનિ એનું એક્ઝામ્પલ છે. વે ભગવાન કે દ્વારા કથિત વ્રતાદિ કા નિરભિચાર પાલન કરતે હૈ, એટલે શુભ ભાવ કે કારણ નવદે ગ્રહ લેતે જાતે હૈ, કિંતુ ઉનકા સંસાર બના. જો હજી સંસાર બનેલો છે, કેમ કે જે પરમાર્થ વસ્તુ એમને નિશ્ચય પ્રાપ્ત નથી કર્યું, પણ વ્યવહાર જે કર્યો એનું સાવ કાંઈ ફળ નથી એમ પણ નથી, એનું જે શુભ ભાવ આદિ ફળ છે એ છે. બરાબર? આગળ. ઓર ભગવાન કે દ્વારા કથિત નિશ્ચય, ભગવાન કે દ્વારા કથિત નિશ્ચય શુભ ઓર અશુભ દોનો સે બચકર જીવ કો શુદ્ધ ભાવ મેં મોક્ષ મેં લે જાતા હૈ. નિશ્ચય ને એનું પરપસ શું છે? શુભ અને અશુભ બંનેથી હટાવીને શુદ્ધ ભાવમાં લઈ જવું. વ્યવહારનું પરપસ શું હતું? અશુભમાંથી હટાવીને શુભમાં લઈ જવું. બરાબર? દરેક વસ્તુનું પોતપોતાનું પરપસ છે. જીવ શુદ્ધ ભાવમાં કાયમ તો રહી શકતો નથી ને. જો કાયમ રહે છે તો ભગવાન થઈ જાય. તો જ્યાં સુધી શુદ્ધ ભાવમાં નથી રહી શકતા ત્યાં સુધી વ્યવહારનું આલંબન કાર્ય કરે છે. ખ્યાલ આવે? ઉસકા દ્રષ્ટાંત સમય દ્રષ્ટિ જો નિયમો તરફ મોક્ષ જતા. તો ચલો આગળ વધીએ. તો શાસ્ત્રોમાં કેવી રીતના વર્ણન કર્યું છે? તો જે જૈન શાસ્ત્રો મેં વસ્તુ કા સ્વરૂપ સમજાને કે દો પ્રકાર હૈ, નિશ્ચય હૈ ઓર વ્યવહાર. શાસ્ત્રોમાં લખેલું નહીં કે આ સેન્ટન્સ હું નિશ્ચય નહીં કહું છું કે આ સેન્ટન્સ હું વ્યવહાર નહીં કહું છું. ચાલે? પણ જે મેસેજ આપવા માંગે છે એનાથી આપણે ઇન્ટરપ્રેટ કરી લેવાનું કે આ નિશ્ચયની વાત કરે છે કે વ્યવહાર. અને એની ચાવી શું છે? એની ફોર્મ્યુલા કે જ્યાં પણ બે દ્રવ્યને મળાવીને નિરૂપણ કરે છે, એક વસ્તુનું કારણ કાર્યાદીનો બીજા પર આરોપ આપે છે, અથવા ભાવોને મળાવીને વાત કરે છે વ્યવહાર. આ ફોર્મ્યુલા હંમેશા યાદ રાખી. નિશ્ચય ને અર્થાત વસ્તુ સત્યાર સ્વરૂપ જેસી હૈ ઉસી પ્રકાર કહેના હૈ, એટલે નિશ્ચય ને કી મુખ્યતા છે જ્યાં કથન હો વહા ઉસે સત્યાર એસા હી હૈ એસા જાનના છે. અને વ્યવહાર નહીં શું? જો વ્યવહાર નહીં અર્થાત વસ્તુ સત્યાર્થ રૂપ વહેતી ન હો કિંતુ પર વસ્તુ કે સાથ કા સંબંધ બદલાને કે લીએ એસા કથન કરા. જો એને એક્ઝામ્પલ આપ ઘીનો ઘડો, આપણે શું કહીએ? અરે ઘીનો ઘડો તો જૂના ટાઈમમાં હતો, જૂના ટાઈમમાં માટીના ઘડા હોય એની અંદર ઘી ભરે. હવે આપણે ઇમેજિન કરી લો આપણે પ્લાસ્ટિકમાં ભરીએ, તો આપણે પ્લાસ્ટિકની ઘીની બોટલ આપણે એમ કહીએ તો કઈ ઘી થી જ બનેલી નથી એ બોટલ. બોટલ તો જે પણ મટીરિયલ થી બનેલી છે એનાથી જ છે ને, પ્લાસ્ટિક થી, કાચ થી, સ્ટીલ થી, જે પણ અંદર શું ભરેલું છે? ઘી. બોલવામાં શું આવે? ઘીનું બોટલ લયા, અથવા આપણે કહીએ ને પાણીનો ગ્લાસ લયા, તો કે પાણી થી ગ્લાસ ક્યારે બનતો નથી, ગ્લાસ એનો બનેલો છે એ જે પણ મટીરિયલ હોય એ અંદર શું છે? પાણી. પર્પઝ શું હતો આપણું કહેવાનું સામે વાળાને? કે કોઈ પણ ગ્લાસમાં પાણી ભરીને લે, પણ એટલું લાંબુ લાંબુ લૌકિક વ્યવહારમાં કહેવાતું નથી, એટલે શોર્ટકટમાં શું કહીએ? પાણીનો ગ્લાસ લે. સામેવાળો શું સમજે? કે હા ભાઈ મારે પાણી જ લઈ જવાનું છે, ખાલી ગ્લાસમાં ભરીને લઈ જવાનું. ખ્યાલ આવે ને? તો એ વ્યવહાર છે. સામેવાળો જો એમ જ સમજી લે તો પાણીનો જ ગ્લાસ ગોત્યા કરે ને, કાંઈ મળે નહીં. ખ્યાલ આવે ને? એટલે વસ્તુ જેમ કહેવામાં આવે છે એમ સમજી ન લેવી. આપણે લૌકિક જીવનમાં પણ એવું ઘણું બધું હોય ને કે કહેવાની વાત જુદી હોય, સમજવાની વાત જુદી હોય, બસ એવું ધર્મ ક્ષેત્રમાં લગાવવું. જો ઘી કા ઘડા યજ્ઞથી ઘડા ઘી કા નહીં કિંતુ મીઠી ગાય, તથાપી ઘી ઓર ઘડા દોનો એક સાથ હૈ, એક સાથ હૈ, યહ વાત બતાને કે લીએ ઘી કા ઘડા કહા જાય. એટલે આપણે મનુષ્ય ગતિમાં છીએ તો ઘી મનુષ્ય ગતિમાં છે. જીવ તો ત્રિકાળી શુદ્ધ વસ્તુ છે ને, પણ વર્તમાન અવસ્થામાં આ મનુષ્ય શરીર આદિ સાથેનો સંયોગ છે એ બતાવવા માટે શું કહેવામાં આવે છે? કે મનુષ્ય પરી, મનુષ્ય શરીર. ખ્યાલ આવે ને? એ પદાર્થને જોડીને જ્યાં પણ વાત કરવામાં આવે તે વ્યવહાર છે. એ પ્રકાર વ્યવહાર કા જો કથન હો વહા યહ સમજના ચાહીએ કે વાસ્તવ મેં તો એસા નહીં હૈ, ખરેખર વસ્તુની વ્યવસ્થા આવી નથી. ગુરુદેવ શ્રી કહે કે વ્યવહાર એટલે શું કેવું? કે આમ નથી, એની સાથે નેગેટિવ લગાવ્યું. વ્યવહાર એટલે કે આમ નથી, કિંતુ નિમિત્ત આદિ બતાને લીધે ઉચ્ચાર છે વેસા કથન છે. તો પણ જિનાગણમાં તો દેવ નહીં કીધા છે નહીં, અને એમ પણ લખ્યું છે કે દેવ નહીં નું ગ્રહણ કર્યું, તો અમે તો દેવ ને ગ્રહણ કરીએ છીએ કે આમ પણ છે આમ પણ છે. તો જો એની સામે હવે આર્ગ્યુમેન્ટ આપે, દોનો નયો કે કથન કો સત્યાર્થ જાનવા, અર્થાત એક પ્રકાર ભી હૈ ઓર એક પ્રકાર ભી હૈ એસા માનના તો ભ્રમ હૈ. નિશ્ચય નહીં કા કથન કો સત્યાર્થ જાનના ચાહીએ ઓર વ્યવહાર નહીં કો નહીં પ્રત્યુત યહ સમજના ચાહીએ કે વહ નિમિત્ત આદિ બદલાને કે લીએ ઉપચાર કહા જાય. જે રીતે આપણે કહીએ ને કે આ મારી ગાડી છે, તો કે ગાડીના પરમાણુઓ મારી માલિકીના નથી થઈ ગયા. ત્યાં પર્પઝ શું હતું કહેવાનું? કે ભાઈ એ પરમાણુઓ વર્તમાન આ અવસ્થામાં જ્યાં ગાડી જોવું છે તો એનો સંયોગ મારી સાથે થયો છે. અંદરથી માનવું શું? કે ભાઈ વિશ્વના બધા જ પદાર્થ જુદા જુદાને સ્વતંત્ર છે. બોલવું શું? ત્યાં મારી ગાડી છે. ખ્યાલ આવે? બોલવામાં વ્યવહાર આવે છે, માનવામાં નિશ્ચય આવે છે. માન્યતા હંમેશા નિશ્ચયની જ હોવી જોઈએ. બોલવામાં નિશ્ચય ને વ્યવહાર બે આવે, અને જયારે જે પર્પઝ હોય એ રીતે બોલવામાં આવે. ખ્યાલ આવે? નિશ્ચય કથન તો સત્યાર્થ જાણના, વ્યવહાર એસા નહીં. બરાબર? આગળ इस प्रकार दोनों नयों का कथन का अर्थ करना तो दोनों नयों को ग्रहण करना है. देव नो अर्थ करवो एनो मतलब कि देव ने ग्रहण करो. दोनों को समकक्ष अथवा आदरणीय मानना तो ब्रह्म है. देव बराबर से मानो ये तो ब्रह्म है. सत्यार्थ आदरणीय है. જો હવે આગળ આપણે નેક્સ્ટ ટોપિકમાં વધીએ છીએ કે હવે ધર્મ ક્ષેત્રમાં આવીએ. ધર્મમાં નિશ્ચય વ્યવહાર શું છે? જો મેં લાસ્ટ ટાઈમ કહ્યું હવે ફરીથી જોડીએ પેલા પર્યાયાતિક નહીં દ્રવ્યાતિક નહીં. દ્રવ્યાતિક નહીં ને શું કીધું? નિશ્ચય. પર્યાયાતિક નહીં ને શું કીધું? અહીંયા આપણે શું વાંચ્યું કે જે દ્રવ્ય એનો જે સ્વભાવ, કોઈ બે વસ્તુને જોડીને વાત કરવી ક્યાં વ્યવહાર, કોઈ એક જ વસ્તુને વાત કરવી તો નિશ્ચય, અને વસ્તુ જેમ જેમ વાત કરવી તે નિશ્ચય. હવે પદાર્થની સત્તા કેવી છે? દ્રવ્ય પણ પર્યાયાત્મક છે, ત્રિકાળી ક્ષણિક અવસ્થા રૂપ છે. તો ત્રિકાળી ને ક્ષણિક દેવ દ્રવ્યની સત્તા છે કે નહીં? છે. તો પછી દેવ રૂપ જેમ જેમ કેવું એ નિશ્ચય હોવું જોઈએ. તો અહીંયા શું કે છે કે દ્રવ્યા કે ખાલી દ્રવ્ય ને કેવું નિશ્ચય, પર્યાય ને કેવું વ્યવહાર થયું છે? ક્ષણિક છે તો પણ પદાર્થ ની સત્તામાં છે કે નહીં? છે. તો વસ્તુ જેવી કેમ કેવી એ નિશ્ચય છે. ક્વેશ્ચન કાળમાં આવે છે કે નહીં? જો અહીંયા દ્રવ્યાથી પર્યાયિકમાં અને નિશ્ચય વ્યવહારમાં ફરક પડે. કેવી રીતના? દ્રવ્યાથી પર્યાયિક ની ડેફિનેશન ફોર્મ છે. પદાર્થના દ્રવ્ય અંશને મુખ્ય કરવો તે દ્રવ્યાથી છે. પદાર્થના પર્યાય અંશને મુખ્ય કરવો તે પર્યાય છે. ધીસ ડેફિનેશન ઇઝ ફિક્સ. ધર્મ માર્ગમાં નિશ્ચય વ્યવહારની પરિભાષા ફ્લોટિંગ પરિભાષા. હવે કેવી રીતના એ સમજો? જ્યાં પર પદાર્થથી છૂટું પાડવું હોય ને તો કર્મને પણ પોતાના કહી દેવામાં આવે છે. કેવી રીતના? સમજો કે એક્સિડન્ટ થઈ ગયો ભાગી, તો આપણે શું કહે? સામે વાળા પકડી. તો કોઈ ધર્મ સમજનાર હશે શું કે છે? ના ના, એવું ભૂલ નથી, આપણા જ કર્મ નો એવું જોઈ શકે. ચલાવે એની ભૂલ નથી, આપણા જ કર્મ નો એવું જોઈ શકે. તો ત્યાં એની ભૂલ કેવી? એ વ્યવહાર છે. કેમ વ્યવહાર છે? કેમ કે એ પર્ટિક્યુલર રિક્ષા વાળાએ મને કહ્યું છે, વિશ્વની બધી ગાડીઓ મને નથી થયું. તો વિશ્વની બધી ગાડીઓથી નજર હટાવીને એ રિક્ષાવાળા પર જેનાથી સાથે એક્સિડન્ટ થયો છે ત્યાં નજર લાવવા માટે વ્યવહાર નિયમની કાર્ય કરી. વ્યવહાર નિયમનું કાર્ય શું હતું? બધેથી હટાવીને એ પદાર્થ પર પહોંચાડવું. નિશ્ચયનું કાર્ય શું છે? કે જે વાસ્તવિકતા છે ત્યાં પહોંચાડવું. તો એ રિક્ષાવાળાનો બી વાંક નથી, આપણા જ કર્મનો દોષ. આ બહુ સ્થૂળ નિશ્ચય લેવાનો. ખ્યાલ આવ્યો છે ને બધાને? હવે જો એમાંથી થોડા પછી અંદર આવ્યો એમાં પણ પછી ક્વેશ્ચન થાય ને, જીવની સત્તા શું? કે ભાઈ દ્રવ્ય પણ પર્યાય. તો કર્મથી મને દોષ થાય છે એમ કહેવું એ વ્યવહાર છે. વ્યવહાર કેમ છે? કેમ કે કોઈ અન્ય પદાર્થ મને કઈ કર્યું નથી, કર્મને કારણે નિમિત્ત નૈમિત્તિક સંબંધ બેસે છે. એટલે વ્યવહારનો પર્પઝ ત્યાં શું છે? કે બધેથી નજર હટાવીને બસ પોતાના જે નિમિત્ત નૈમિત્તિક કર્મના પરમાણુ છે ત્યાં સુધી લાવવું. એની ડેફિનેશન હજી ફાઇનલ થઈ ગઈ. ખ્યાલ આવ્યો છે ને? તો આપણે વ્યવહારને પહેલા જે પરપદાર્થમાં રાખ્યા હતા ત્યાંથી હવે કર્મ પરમાણુ પર લઈ આવ્યા. તો હવે એની સામે નિશ્ચય શું છે? કે ભાઈ જીવની જે સત્તા છે દ્રવ્ય પણ પર્યાયાત્મક આખી, એ મારા જ પરિણામો મારા દોષનું કારણ છે એ નિશ્ચય. કર્મ તો પરપદાર્થ છે, ક્યારે એમ કરીને કર્મને દૂર કર્યા નિશ્ચય છે. જો નિશ્ચય હંમેશા વ્યવહારને તોડી પાડે છે. વ્યવહાર હંમેશા શું કરે છે? નિશ્ચય તરફ લઈ આવે છે. અને નિશ્ચય શું કરે છે? વ્યવહારને તોડી નાખે. કેમ કે જો એ તોડે નહીં તો જીવ અહીંયા સુધી પહોંચે નહીં, અને વ્યવહાર જો અહીંયા સુધી લાવે નહીં તો જીવ પર પદાર્થમાં જ અટકેલો રહે. ખ્યાલ આવે? એટલે દેવ નહીંનું પ્રયોજન ઓલું હોય ને, રીલે રેસ હોય ને, રીલે રેસમાં શું થાય કે જે દોડતો દોડતો આવે માણસ ઓલું બટાન લઈને, એને શું કરવાનું છે? એને આગળવાળાને આપવાનું. એનું પર્પઝ એટલું છે કે એને આગળવાળાને આપી દેવું. આગળવાળાએ શું કરવાનું છે? એને લઈને આગળ, એને આગળ દોડવાનું છે. ચાલે? એવી રીતના વ્યવહારનું કાર્ય શું છે? કે બધેથી હટાવીને પેલા અહીંયા સુધી પહોંચાડે. હવે નિશ્ચયનું કાર્ય શું છે? ભાઈ તું બી હટ, હવે હું લાવશું. આવે ખ્યાલ આવ્યો છે? અચ્છા ચલો, ક્યાં સુધી પહોંચ્યો? દ્રવ્યમાં પર્યાયાત્મક નિશ્ચયની સત્તા સુધી. હવે એમાં બી પાછા ભેદ પાડો. કેવી રીતના ભેદ પાડશો? કે ભાઈ જીવની જે વિકારી અવસ્થાઓ છે ને, એ વિકારી અવસ્થા ખરેખર જીવનો સ્વભાવ નથી. એટલે આ મોહ રાગ દ્વેષ ના પરિણામ જે થાય છે એ ખરેખર મારા પરિણામ નથી, એ કોના એને કારણે મને દુઃખ થાય છે એમ કેવું એ વ્યવહાર. એની સામે નિશ્ચય શું છે કે ના ના એને કારણે મને દુઃખ થતું જ નથી, જીવ તો પોતાના જ શુદ્ધ ભાવનો જ અનુભવ કરે. હજી મેં પર્યાયને કાઢી નથી, હજી ખાલી રાગાજીને કહ્યા શુદ્ધ પર્યાયો રાખી નથી, તો એ નિશ્ચય આ રાગાજી વ્યવહાર. ચાલ આવે નેક્સ્ટ ફેઝમાં હજી શું આવશે, હવે શુદ્ધ પર્યાયને બી કાઢી નાખો તો એ પણ વ્યવહાર અને ત્રિકાળી વસ્તુ એ નિશ્ચય. હવે એ ત્રિકાળી વસ્તુમાં પણ જો ગુણ ભેદ ને ભેદ કરીને સમજાવો છો તો વ્યવહાર, અને એક આખી અખંડ વસ્તુને સમજાવો તો ચાલો ને ત્યાંથી પરપદાર્થ થી લઈને ત્રિકાળી સુધી પહોંચો. દ્રવ્યાતિક નહીં કોને કહેતા હતા કે જે વસ્તુનો ત્રિકાળી એક અભેદ અંશ છે તે. એટલે આજે નિશ્ચય નયનો એપિક એનું જે અલ્ટિમેટ જે એનું સ્વરૂપ છે એ દ્રવ્યાતિક. ચાલ આવ્યો કે પણ ત્યાં સુધી પહોંચવા માટે નિશ્ચય વ્યવહાર નિશ્ચય વ્યવહાર ઘણા બધા પ્રકારના હોય છે. તો હવે નિશ્ચય નયનું સ્વરૂપ જે બરાબર સમજે નહીં અને પોતાને ત્રિકાળી તો માની જ લઈએ પણ ક્ષણિક અવસ્થાઓને માને જ નહીં, વ્યવહારને માને જ નહીં કે વ્યવહાર છે જ નહીં એમ કરીને ઉડાવી દે તો એ નિશ્ચયાભાસી છે. નિશ્ચયાભાસી નિશ્ચયા દ્રષ્ટિ થઈ જાય. ખ્યાલ આવે ને? અને જે વ્યવહારમાં જ અટકેલો રહે નિશ્ચય સુધી જાય જ નહીં, વ્યવહારના કાર્યોમાં જ જોડાયેલો રહે તો એ વ્યવહારાભાસી થઈ જાય. આભાસી એટલે શું કે એને એવો આભાસ થાય છે કે હું જે કરું છું એ બરાબર છે, એને એવો આભાસ થાય છે કે આ જ સાચું છે પણ ખરેખર એ સાચું નથી. જો વાંચી એવી પરિભાષા નિશ્ચયાભાસી કરતો જો જી અપને ત્રૈકાલિક સ્વરૂપ કોઈ સ્વીકાર કરે એને નિશ્ચય સ્વીકાર કરી લીધો, પરંતુ યહ ન સ્વીકારે કે અભી ભૂલ કે કારણ નિજ વર્તમાન પર્યાય મેં વિકાર હૈ. આ તો વ્યવહાર છે ને, હજી પર્યાયમાં વિકાર છે મોજુદ છે તો વ નિશ્ચયાભાસી હૈ, વ શુષ્ક જ્ઞાની ની કહેશે. શ્રીમજી કે કોઈ ક્રિયાજળ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષ નો માને છે ને માર્ગ નો એ વસ્તુ કઈ પોતે અહંકાર થી નથી કરતો પણ એને એમાં ભૂલ થઈ ગઈ કે આ જ સાચું છે એવી એને ભૂલ છે, એટલે એને નિશ્ચયાભાસી કે વ્યવહારાભાસી કહેવાય. જો વ્યવહારાભાસી કા સ્વરૂપ પ્રથમ વ્યવહાર ચાહીએ વ્યવહાર કરતે કરતે નિશ્ચય હોતા હૈ. જો હવે તો આજકાલ એવું કોઈ કહેતું નથી કેમકે ગુરુદેવ નો એટલો પ્રભાવ છે તત્વનો કે વ્યવહાર કરી કરીને નિશ્ચય થશે એમ કોઈ કહેતું નથી, પણ હા એમ કે ભાઈ આટલું તો હજી કરવું પડશે ને. હજી આપણે કઈ થોડુંક તો હવે શાસ્ત્ર તો વાંચવા પડશે કે નહીં, હજી આપણે થોડા એકાદ અહિંસા આવી જૈન ધર્મનો જે ફૂડ ડાયટ હતી તો એટલું તો ફોલો કરવું પડશે કે નહીં. ખ્યાલ આવે ને? હજી એમાં અટકેલા એક કલાક ગુરુદેવનું તો પ્રવચન સાંભળવું પડશે કે આમાં અટકેલા છે આપણે. જો ન સાંભળવું જોઈએ એમ નથી કેતો, ઊંધું ના લેતા, પણ એ સાંભળી એ સાંભળી તો મારી ભૂમિકા બદલાશે અને તો મારું કલ્યાણ થશે એમ પણ નહીં. જીવે પોતાની એમ તત્વ નિર્ણય પર ફોકસ કરવું જોઈએ અને એના માટે માલ ક્યાંથી મળે જ્યાંથી મળે બધે દીધો. ખ્યાલ આવે? અને એના માટે ગુરુદેવશ્રીના પ્રવચન જેવું કોઈ ઉત્કૃષ્ટ સાધન નથી, કેમકે એક એક લાઈનમાં તમને માર્ગ આપે છે. પણ જો એના પર જ ડિપેન્ડન્ટ થઈ ગયા માર્ગને જ ભૂલી ગયા તો પછી જો પ્રથમ વ્યવહાર ચાહીએ વ્યવહાર કરતે કરતે નિશ્ચય ધર્મ હોતા હૈ એસા માનકર શુભ રાગ કરતા હૈ. શુભ રાગ એટલે રાગમાં જ પડ્યા છે, પરંતુ અપના ત્રૈકાલિક ધ્રુવ નાયક માત્ર સ્વભાવ નહીં માનતા ઓર ન અંતર્મુખ હોતા હૈ. એસે જીવ કો સચ્ચે દેવશાસ્ત્ર ગુરુ કા તથા સાત તત્વો કી વ્યવહાર શ્રદ્ધા હૈ. વ્યવહાર શ્રદ્ધા એટલે કે શાબ્દિક જ્ઞાન છે. ચાલો અહીંયા વ્યવહાર શ્રદ્ધા એટલે એવું તત્વ નિર્ણય વાળું નથી, એને શાબ્દિક જ્ઞાન છે. તો બી અનાદિથી નિમિત્ત તથા વ્યવહાર ભેદ પરાશ્રય કી રુચિ નહીં છોડતા ઓર સપ્ત તત્વ કી નિશ્ચય શ્રદ્ધા નહીં કરતા એટલે વ્યવહારાભાસી હૈ. ઉસે ક્રિયા જળ ભી કહેતે હૈ. और जो यह मानता है कि शरीर आदि की क्रिया से धर्म होगा वो तो व्यवहार वास्तव में बहुत दूर है। शरीर आदि की क्रिया शुभ भाव आदि एटले क्या समाज सेवा आदि थी मारो कल्याण करते ईश्वर मारो कहीं करी आपसे जो खरेखर दिवाजे हैं तो बदा क्रिया गलत है पर ए लोग तो व्यवहार में पण नहीं है जी એટલે વ્યવહાર રાશિ કહેવાતા નથી, ખ્યાલ આવે છે? નિશ્ચય વ્યવહાર કોને કહેવાય? વ્યવહાર પણ કોઈ પ્રયોજન વશ હોય તો એને વ્યવહાર છે. અહીંયા જે આજે આપણને શુભ રાગ આદિ ધર્મની ક્રિયા જે કહે છે એ પણ નિશ્ચયમાં લાવવા માટે હતી, એટલે એનું પ્રયોજન હતું. ત્યાં સુધી તો એ વ્યવહાર કાર્યકારી હશે, પણ હવે એમાં જે જીવ ડૂબી ગયો તો એ વ્યવહાર રાશિ થઈ ગયો, અને જે સાવ પેલા અન્ય છે એ તો હજી વ્યવહાર ભાષમાં પણ નથી. જે રીતે આપણે નિશ્ચય નહીં સ્વરૂપ જોયું, વ્યવહાર નહીં સ્વરૂપ જોયું, નિશ્ચય વ્યવહાર ના બે ના આભાર તો જોયે. કેવી રીતના દ્રવ્યાર્થિક નહીં પર્યાર્થિક નહીં નિશ્ચય વ્યવહાર નહીં એવો કનેક્ટેડ છે એ જોયું, બરાબર. હવે જો આટલા ટોપિક્સ આપણા જે બાકી છે, આ અન્ય વિષય જે લખ્યું છે ને, નિશ્ચય કે દો પ્રકાર રાગ સહિત ઓર રાગ રહિત, ફલ નહીં કે દો પ્રકાર રાગ સહિત અને રાગ રહિત. રાગ સહિત ન એટલે કે જે નયોને જાણીને પણ હજી રાગ સાધવાનું પ્રયોજન સાધે છે તો રાગ સહિત નહીં છે. જેવી રીતના શુભ અશુભ ભાવમાં રહે છે અને જે નયોને જાણીને પોતાના ત્રિગાળી શુદ્ધ આત્મામાં લીન થવાનું પ્રયોજન સાધે છે તો એ રાગ રહિત નહીં છે, બરાબર. પછી પ્રમાણ સપ્તભંગી નય સપ્તભંગી, આ નયોને આપણે બે પ્રકાર જોયા, આગળ સાત પ્રકાર આવશે તેને સપ્તભંગી કહેવાય છે. આનું વિશ્લેષણ હજી ચોથા અધિકારમાં ડિટેલમાં આવશે. સમ્યક દ્રષ્ટિ કે ને નિત્ય દ્રષ્ટિ કે ને, જો નિત્ય દ્રષ્ટિના તો નય હોતા જ નથી, પણ તો પણ અહીંયા નિત્ય દ્રષ્ટિ કે નય એવું કીધું છે, કેમ કે અહીંયા ખાલી કહેવાનું પ્રયોજન શું છે કે જેનું હજી ફોકસ એ હજી નિત્યા કહેવાય છે એના ઉપર. પછી નિશ્ચય વ્યવહાર કા દૂસરા અર્થ, એ બીજો અર્થ આપણે ઓલરેડી કવર થઈ ગયો છે. આટલા છે ને મિસેલેનિયસ ટોપિક છે, એક એક પેરેગ્રાફનું વર્ણન છે આ છઠ્ઠા સૂત્રના એન્ડમાં. આ બધું તમે હોમવર્ક તરીકે વાંચો, ચાલો. આમાં બહુ ડિટેલ વર્ણન કરવા જેવું નથી, જે મેઇન કોન્સેપ્ટ છે આપણા કવર થઈ ગયા છે. આ ઇન્ફોર્મેશન બધી તમે હોમવર્ક તરીકે વાંચો. આપણા છઠ્ઠા સૂત્રમાં એક બે જે સમરીની સ્લાઇડ છે આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું, પછી આપણે સાતમામાં વધશું. કઈ
ડેફિનેશન?
ના, આપણે બધી સ્લાઇડ એ સિક્વન્સમાં જ કવર કરી છે અને એમાં ડેફિનેશન બધી કવર થઈ ગઈ. આજે નેક્સ્ટ ક્લાસમાં આપણે છ સૂત્ર થયા છે, તો હું એક થોડુંક એમસીક્યુ ટાઈપ ક્વેશ્ચન તૈયાર કરીને લાવીશ. દરેક ક્વેશ્ચન એ આપણે અહીંયા જ સોલ્વ કરશું, એટલે આપણને સમજાય છે કે નથી સમજાતું, ક્યાંય ભૂલ રહી જાય છે કે નહીં, તો એ તમે એક થી છ સૂત્ર સુધી વાંચીને લાવજો, એના ઉપર આપણે હે જનવાણી ભારતી ઈશ્વરી જપો જિને જો તેરી ચરણાગ્રહે તો પાવે જા વાણી કે જ્ઞાન તે સુજે લો ભાલો સો વાણી મસ્તક નમો સદા દે તું બોલો જનવાણી માં.